أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. سامعین کرام، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. પરવરદિગારે આલમ માટે વખાણ છે, હમદ સતાઈશ છે, શુક્ર છે એ માબૂદે બરહકનો જેણે ઇલ્મના દરવાજા ખુલ્લા કર્યા, પોતાની તૌહીદ તરફ હિદાયત કરી, કુફર કરવાથી આપણને બચાવ્યા. આ પરવરદિગારે આલમના વખાણ કે જેણે આપણા થકી સર્વોચ્ચ ખરેખર જન્નત સુધી પહોંચે તેવો રસ્તા આપણને જે છે એ કુરાન અને અહલે બૈત અલેમુસલામ થકી બતાવ્યા. કુરાન અને અહલે બૈત અલેમુસલામ જેવી અઝીમ નેમતો અર્પણ કરી. અઝાને ગિરામી, કુરાને મજીદની ખરેખર આ બહારનો મહિનો માહે રમઝાનુલ મુબારકમાં આપણે શુક્ર અદા કરીએ કે આપણને સૂરે હુજરાતની તફસીર સાંભળવાની તૌફીક અલ્લાહે અર્પણ કરી છે. સૂરે હુજરાત એ સૂરો છે અઝીઝો કે જે અદબ અને અખલાક માટે મશહૂર છે. સાથે સાથે આપણે સાંભળ્યું કે કુરાને મજીદનો આ સૂરો જેમાં સૌ પ્રથમ પહેલી આયતમાં જ અલ્લાહ સુબહાનહુ તઆલા તખવાનો હુકમ આપી રહ્યો છે. માહે રમઝાનુલ મુબારકની સાચી કામયાબી તો ત્યારે જ છે જ્યારે ઇન્સાન તકવા હાસિલ કરે. આપણે સાંભળ્યું કે તકવો જ્યારે ઇન્સાન હાસિલ કરે છે તો એને કેટલા ફાયદા થાય છે. તકવાથી ઇન્સાનને તેની જિંદગીમાં કેટલી બરકતો અને ફાયદા હાસિલ થાય છે. હવે તે જાણ્યા પછી આપણે આજે એ જાણશું કે કઈ વસ્તુઓની મદદથી તકવા હાસિલ કરી શકીએ છીએ. તકવું આપણે અગર હાસિલ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલો પોઈન્ટ એ છે કે અલ્લાહ અને કયામત પર ઈમાન ઇન્સાનને ગુનાહોથી બચાવે છે. જેટલું ઈમાન મજબૂત હશે એટલું જ તકવો પણ એનો વધારે હશે. તો ઇન્સાને કોશિશ કરવું જોઈએ કે એ અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે, દુઆ કરે કે ખુદા આપણા ઈમાનમાં વધારો કરે, ઈમાન મજબૂત કરે, કવિ કરે, જેથી કરીને અગર ઈમાન મજબૂત હશે તો તકવો પણ મજબૂત થશે. બીજો પોઈન્ટ, અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર, એટલે કે લોકોને નેકીનો હુકમ આપવો અને બુરાઈઓથી રોકવા. આ વસ્તુ એ છે કે આ ઈબાદતો એ છે કે જ્યારે ઇન્સાન બજાવી લાવે છે તો સમાજમાં તકવો જે છે એ આગળ આવે છે, એટલે કે સમાજમાં તકવાને વધારે છે. ત્રીજો પોઈન્ટ, દરેક કુટુંબની ઇસ્લામી તરબિયત. અગર દરેક કુટુંબ ઇસ્લામી તરબિયત પ્રમાણે જે છે એ અગર આગળ આવે તો પછી તકવા અખ્તિયાર બધા જ કરી લેશે. ચોથો પોઈન્ટ, હલાલ રોઝી, આ તકવાને વધારે છે. પાંચમું, સમાજના હોદ્દેદારોના અખલાક અને તેમનો વર્તાવ, કારણ કે તેમનું કામ, તેમના અખલાક જોઈને પણ લોકો સારા કે ખરાબ દર્શ લેતા હોય છે. દાખલા તરીકે જો એક પ્રમુખ પોતે સાદગીવાળી જિંદગી જીવતા હશે, ગુનાહોથી બચતા હશે તો લોકો પણ તેમને જોઈને દર્શ લેશે. તેનાથી વિરુદ્ધ પણ શક્ય છે કે અગર તે આવું નહીં કરશે, અગર ગુનાહ કરશે તો લોકો પછી એ પ્રકારનો દર્શ લેશે. છઠ્ઠું, દોસ્તો, જેમ કે પતિ પત્ની, પાડોશી, દુકાનમાં, ઓફિસમાં સાથે કામ કરનાર માણસો વગેરે, જો આ લોકો નેક અને તકવાવાળા હશે તો તેમનો અસર પણ જરૂર એકબીજાને આવશે, એટલે કે આ એનો અસર એકબીજા પર જરૂર પડશે. સાતમું, ઇન્સાનોનો વ્યવસાય, ધંધો, કામકાજ વગેરે, ઇન્સાન સારું કામ શોધે અને ઈમાનદારીથી કામ કરે તો પણ તે તકવા પર અસર કરે છે. આઠમું, તકવાવાળો ઇન્સાન સાથે દોસ્તી કરવી. આ બધી વસ્તુઓ એ છે કે જે ઇન્સાનના તકવા પર ખૂબ જ અસર કરે છે. અઝાને ગિરામી, આ આઠ પોઈન્ટ્સ આપણે એવા જોયા કે અગર આની પર આપણે અમલ કરશું ત્યારે આપણે તકવો અખત્યાર કરી શકશું, તકવામાં વધારો કરી શકશું, તકવો હાંસલ કરી શકશું. હવે એક સવાલ એ છે કે આકા મોહસિન કરાતી પોતાની કિતાબમાં લખે છે કે શું તકવા એક જાતનું ઇન્સાન માટે બંધન છે કે પછી કેદ છે? અમુક લોકો એમ વિચારે છે કે તકવા એક જાતનું બંધન અને કેદખાનું છે. દાખલા તરીકે એક ઔરત એમ સમજે કે હિજાબ તેના માટે બંધન છે, પરંતુ હકીકતમાં તકવા ઇન્સાનની હિફાજત કરનાર મહકમ અને મજબૂત કિલ્લો છે. હવે આપણે જોઈએ કે કેદખાનું અને કિલ્લા વચ્ચે તફાવત શું છે, ડિફરન્સ, એમાં ફર્ક શું છે? તો કેદખાનું અને કિલ્લા વચ્ચે તફાવત એ છે કે કેદખાનાના દરવાજાને બહારથી બંધ કરવામાં આવે છે અને બહારથી મોટું તાળું લગાડવામાં આવે છે. ઇન્સાનને તેમાં જબરજસ્તી રાખવામાં આવે છે, જે ઇન્સાનની આઝાદીને છીનવી લે છે. પરંતુ કિલ્લાને ઇન્સાન પોતે પસંદ કરે છે, પોતે જ અંદરથી કિલ્લાને બંધ કરે છે, જેથી બહારના જાત જાતના ખતરા અને દુશ્મનોથી પોતાને બચાવી શકે. હવે તમે પોતે વિચારો કે આપણે બધા પગમાં ચંપલ કે બૂટ પહેરીએ છીએ, શું આ રીત આપણને આપણા પગને કેદ કરી દઈએ છે ખરા, તેની આઝાદી છીનવી લઈએ છીએ, કે પછી તેને નુકસાનથી બચાવીએ છીએ? તેનો મતલબ એમ છે કે દરેક આઝાદી સારી નથી અને દરેક બંધન ખરાબ પણ નથી. જેવી રીતે દરેક જાતની પ્રગતિ અને વિકાસ સારો નથી, કારણ કે કેન્સરના જંતુઓ પણ ક્યારેક શરીરમાં વધે છે, શું આ વધારાને પ્રગતિને આપણે સારી કહીશું? જેવી રીતે દરેક પ્રકારની પ્રગતિ સારી નથી, એવી જ રીતે દરેક પ્રકારનું પાછળ ફરવું પણ ખરાબ નથી. દાખલા તરીકે એ બીમારો જેઓ ડૉક્ટર પાસે દવા લેવા માટે જાય છે, તેમનો મકસદ પહેલાં જેવી તંદુરસ્તી હાંસલ કરવાનો હોય છે, એટલે કે તેઓ તેમની તંદુરસ્તી તરફ પાછા ફરી રહ્યા છે. આ રીતે પાછા ફરવું તો સારું છે. તો આવી જ રીતે તકવા એટલે પોતાની રૂહની સલામતી તથા પાકીઝગી તરફ પાછું ફરવું. સલામતી અને પાકીઝગી તરફ પાછળ ફરવું એ ખરેખર રૂહ જે છે એનાથી સલામત રહે છે. હવે એ ઔરતો અને દીકરીઓ જેઓ આઝાદીના નામે પોતાની જાતને ગમે તે રીતે તૈયાર કરીને બની ઠણીને જાત જાતના કપડાં પહેરીને નામહેરમની સામે આવે છે, થોડીક મિનિટ માટે, ફક્ત થોડીક મિનિટ માટે તેઓ એવું વિચાર કરે કે ભલે તેઓ મુસલમાન પણ ન હોય, તેમની અક્લ અને ઇલ્મ તેમને પાકીઝગી, ઇફ્ફત, હયા અને હિજાબ માટે દાવત આપશે. કારણ કે હિજાબ ન કરવું અથવા ખરાબ હિજાબ કરવું, એટલે કે બદ હિજાબ કરવું, જેમાં એવું હિજાબ હોય કે જેમાં ઔરતનું શરીર જાહેર થઈ જતું હોય, તો એનાથી શું નુકસાન થાય છે? એનાથી ઘણા બધા નુકસાન, બલકે ફસાદનું કારણ બને છે. આવું આપણે જોઈએ કે કયા નુકસાન થાય છે. પહેલું તો લોકો તેમને ખરાબ નજરથી જોશે, તેમના માટે ખરાબ ગુમાન કરશે. બીજું, સમાજના ખરાબ માણસો તેમને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. ત્રીજું, હિજાબ ન હોવાને કારણે કુટુંબ વ્યવસ્થા વેરવિખેર અને બરબાદ થઈ જાય છે. ચોથું, શહેવતમાં ખોટું ઉત્તેજન પેદા થાય છે અને માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. પાંચમું, ઔરતોમાં પોતાની જાતને વધારે શણગાર કરવાની અને લોકોની સામે પોતાને વધારે ખૂબસૂરત બતાવવાની ઈચ્છા વધે છે, જેના કારણે ખોટા અને ઇસરાફ ખર્ચા વધી જાય છે. છઠ્ઠું, સ્કૂલ અને કોલેજના જુવાનો તેમને ભણતરમાં નુકસાન થાય છે, તેઓ તેમના વાંચન અને લેસનમાં સરખી રીતે ધ્યાન નથી આપી શકતા. સાતમું, જેમની પાસે મોંઘા ફેશનેબલ કપડાં અને મેકઅપના સાધનો ખરીદવાની તાકાત ન હોય, તેઓ માનસિક રીતે પરેશાન થાય છે. આઠમું, આર્થિક નુકસાન, કામમાં ધ્યાન આપવાની જગ્યાએ શહેવતની પાછળ લાગી જાય છે, જેના કારણે આર્થિક હાલાત દિવસે ને દિવસે બગડતા જાય છે. નવમું, એ છોકરીઓ જેઓ પોતાના રૂપ રંગ તરફ ખાસ ધ્યાન નથી આપતી, તેઓ દિલથી માયુસ અને ગમગીન થાય છે. દસમું, દીનદાર મા બાપની ચિંતામાં વધારો થવો. અગિયારમું, સમાજના શહવસ્તપરસ્ત માણસોનું ખુશ થવું. બારમું, ખોટી સ્પર્ધાઓમાં વધારો કરવો. દાખલા તરીકે કોણ વધારે ખૂબસૂરત દેખાય છે, કોનો વધારે છોકરાઓ સાથે સંબંધ છે, વગેરે વગેરે. તેરમું, જુવાન ઓલાદનું ઘરથી ભાગી જવું. ચૌદમું, નાજાયઝ બચ્ચાઓનું પેદા થવું. પંદરમું, સેક્સ લાગતી બીમારીઓ, એઇડ્સ વગેરે પેદા થવી. સોળમું, માનસિક અને રૂહાની બીમારીઓમાં વધારો થવો. સત્તરમું એબોર્શન, આત્મહત્યા, બીજાને મારી નાખવું, અકસ્માત વધારો થવું વગેરે. આ બધી જ મુશ્કેલો, આ 17 પ્રકારના નુકસાન આપણે જે સાંભળ્યા એ બેહિજાબી, આ બદહિજાબી અને તકવા ન હોવાના કારણે છે. આ બેહિજાબી પણ તકવા ન હોવાની નિશાની છે. એટલા માટે જ કુરાને શરીફમાં તકવા પર એટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. અને જુમાનો ખુતબો આપનાર ઇમામને પણ કહેવામાં આવ્યું છે કે તે પોતાના બંને ખુતબામાં લોકોને તકવાની દાવત આપે. કુરાને કરીમ પણ થોડા તકવાથી રાજી નથી, બલકે ફરમાવે છે કે જેટલું તમારાથી શક્ય છે એટલા તકવાવાળા બનો. સૂરે તગાબુન આયત નંબર 16. અને બીજી જગ્યાએ એમ પણ ફરમાયું છે કે તકવાનો જે હક છે તે પ્રમાણે તકવા રાખો. સૂરે આલ ઇમરાન આયત નંબર 102. જોકે માયુસ અને નાઉમ્મીદ થવાની જરૂર નથી. જ્યારે પણ ઇન્સાન ગુનાહમાં ફસાઈ જઈને નમાઝ, તોબા અને અલ્લાહની મદદથી આપણી જાતને ગુનાહોના કીચડમાંથી આપણે નજાત આપી શકીએ છીએ. અઝીઝાન કિરામી, દસ્તગેબે શિરાઝીએ જે ઇંગ્લિશની તફસીર લખી છે સૂરે હુજરાતમાં, એમાં આ વાક્યને નકલ કર્યું છે કે જેનાથી આપણે ખ્યાલ આવે કે તકવો એટલે કે તકવાને અગર ઇન્સાન હાસિલ કરી લે તો એની દુઆઓ કબૂલ થાય છે. તકવાને હાસિલ કરવાથી એના મર્તબા બુલંદ થાય છે. અને આ તકવાને હાસિલ કરવા માટે નફસાની ખ્વાહિશોને છોડવી પડે છે. એક વખત એક સાલેહ માણસ મિસ્રમાં આવ્યો. ત્યાં તેણે એક લુહારને જોયો જે લાલચોળ ગરમ લોઢાને પોતાના હાથથી ભઠ્ઠીમાંથી બહાર કાઢતો હતો. ભઠ્ઠીની ગરમી તેના હાથ ઉપર અસર કરતી ન હતી. આ જોઈને તેણે વિચાર્યું કે આ ખુદાનો કોઈ મુકરબ બંદો હોવો જોઈએ. તેથી તે માણસને તે લુહારની પાસે ગયો અને તેને સલામ કરી અને કહેવા લાગ્યો કે એ બંદા, એ ખુદા, તને એ જાતની કસમ જેણે તને આ કરામતથી નવાઝેલ છે, તું મારા માટે દુઆએ ખેર કરી દે. આ સાંભળી લુહાર રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે એ બંદા, એ ખુદા, તું મારા માટે જે ગુમાન કરે છે તે યોગ્ય નથી, કારણ કે હું મારી જાતને સાલેહીનમાંથી નથી સમજતો. ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો, તને આ કામમાં જે કરામત મળી છે તે સાલે બંદા સિવાય કોઈને મળી શક્ય નથી. લુહારે કહ્યું કે આમ થવાનું કારણ એક વ્યક્તિ છે. ત્યારે પેલા માણસે કહ્યું કે મારી ઉપર અહેસાન કરો, મને આમ થવાનું કારણ તો જણાવો. ત્યારે લુહારે આખી વાત એમને કરી કે એક દિવસ હું મારી આ દુકાનમાં બેઠો હતો. મારી પાસે એક અત્યંત સ્વરૂપવાન અને સુંદર સ્ત્રી આવી. તે સ્ત્રી જેવી સ્ત્રી પહેલાં મેં ક્યારેય જોઈ ન હતી. તે સ્ત્રીએ પોતાની ગરીબાઈ અને પરેશાનીની ફરિયાદ કરી. હું તેનું હુસ્ન જોઈને તેનો આશિક બની ગયો. મેં તે સ્ત્રીને કહ્યું કે તું મારી ઈચ્છા પૂરી કર તો હું તારી જરૂરતને પૂરી કરવા તૈયાર છું. તે સ્ત્રી કહેવા લાગી, ખુદાથી ડરો, હું એવી સ્ત્રી નથી. મેં કહ્યું, તો ઠીક છે, તું જઈ શકે છે. તે સ્ત્રી ખૂબ જ પરેશાનીની હાલતમાં ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી તે પાછી આવી અને કહેવા લાગી કે મારી જરૂરતોએ મને તારી તરફ આવવા પર મજબૂર કરી દીધી. હું મારી જરૂરત માટે તારી માંગણી પૂરી કરીશ. હું તે સ્ત્રીને સાથે એક ઘરમાં ગયો. મેં અંદર જઈને દરવાજાને તાળું માર્યું. તે સ્ત્રીએ પૂછ્યું કે દરવાજાને તાળું શા માટે માર્યું. મેં કહ્યું, લોકો આપણા વિશે જાણી ન જાય તે માટે મેં તાળું માર્યું. ત્યારે સ્ત્રી કહેવા લાગી, ખુદાથી કેમ નથી ડરતા? ત્યારે મેં કહ્યું કે તે તો ગફુર રહીમ છે. જ્યારે હું તેની પાસે ગયો ત્યારે મેં જોયું કે તે સ્ત્રી જોરદાર પવનના ઝાપટાઓની વચ્ચે ઝાડની નબળી ડાળીઓ ઉપરના ફૂલની જેમ બેચેન હાલતમાં ધ્રુજી રહી હતી. તેની આંખોમાંથી આંસુઓનો સમુદ્ર વહી રહ્યો હતો. મેં કહ્યું કે તારી આ કેવી હાલત છે? તેણીએ કહ્યું કે મને મારા એ ખુદાનો ડર લાગી રહ્યો છે જે હંમેશા હાજર નાઝર છે. જો તું મને છોડી દે તો હું તને ખાતરી આપું છું કે ખુદાવંદ આલમ દુનિયા અને આખરતની આગને તારા ઉપર હરામ કરી દેશે. તે સ્ત્રીની વાત મારી ઉપર ખૂબ જ અસર કરી ગઈ. મેં મારો બદ ઈરાદો છોડી દીધો. મારી પાસે જે કંઈ હતું તે સ્ત્રીને આપી દીધું અને કહ્યું કે ખુદાના ખોફથી હું તને મુક્ત કરું છું. તે સ્ત્રી રાજી થતી થતી પોતાના ઘરે ચાલી ગઈ. મેં રાતે સ્વપ્નમાં જોયું કે એક પવિત્ર સ્ત્રી હતા જેઓના માથા ઉપર યાકૂતનું બનેલો તાજ હતો. તેઓ મને ફરમાવવા લાગ્યા, ખુદા તને જઝાય ખેર આપે. મેં પૂછ્યું કે બેબી, આપ કોણ છો? તો ત્યારે તેમણે ફરમાવ્યું કે હું એ સ્ત્રીની માં છું જે તારી પાસે આવી હતી અને જેને તે ખુદાના ખોફથી મુક્ત કરી દીધી હતી. ખુદા તને દુનિયા અને આખરતમાં આગથી સુરક્ષિત રાખે. મેં પૂછ્યું કે તે સ્ત્રીના સંબંધ કયા ખાનદાનમાંથી હતો. તેણે કહ્યું કે એ સ્ત્રી રસૂલે ખુદા સ્વર્લોરસનની પવિત્ર નસ્લમાંથી હતી. મેં ખુદાનો શુક્ર બજાવી લાવ્યો. તે દિવસથી આજ સુધી આગ મને નુકસાન કરતી નથી. મને આશા છે કે હું કદાચ આખરતની આગથી પણ સુરક્ષિત રહીશ. આ બનાવ સ્પષ્ટ આપણને કરે છે કે જે માણસ પોતાની આતિશય શહેવત અને આ ઈચ્છાઓને હરામ કાર્યથી સુરક્ષિત રાખે અને સાધન સગવડ હોવા છતાં પણ પોતાને જાતીય આવેશને કાબૂમાં રાખે તો ખુદાવંદે આલમ તેના માટે આગની જ્વાળાઓને ઠંડી કરી નાખે છે અને પોતાની રહેમતની જગ્યાએ આપશે. કુરાને મજીદમાં અલ્લાહ સુબાનો તાલા ફરમાવે છે, અને જે માણસ પોતાને પરવરદિગારની હુઝૂરમાં ઊભા થવાથી ડર્યા હશે તથા પોતાના નફ્સને નાજાયઝ ખ્વાહિશો મનોકામનાથી અટકાવતા રહ્યા હશે, બેશક તેનું ઠેકાણું બેહિષ્ટ છે. સૂરે નાઝિયાત આયત નંબર 41 નંબરની આયત. અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે દુઆ કરી કે અહેલે બૈત અલે સલામના સદકામાં આપણને તકવો ઇખ્તિયાર કરવાની તોફીક આપે, આપણા ઇમામના ઝહૂરમાં તાજીલ ફરમાવે, સામઈની દરેક હાજતને પૂરી ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નાકા અંતસ સમીઉન અલીમ.